હસ્તિનાપુરમાં આવીને અક્રૂરજીએ પરિસ્થિતિનો ત્યાગ લેવા માંડ્યો. બહેન કુંતાને મળ્યા, ધૃતરાષ્ટ્રને મળ્યા, ભીષ્મ, વિદુર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, અશ્વત્થામા, પાંડવો વગેરેને મળ્યા. સૌની વાતચીત પરથી એક જ તારણ નીકળ્યું કે દુર્યોધન કોઈપણ હિસાબે પાંડવોને રાજગાદી આપવા માંગતો નથી. એને ગમે તેમ કરીને એમનો કાંટો કાઢી નાખવો છે. અક્રૂરજી હતા બુદ્ધિશાળી એટલે સહેજમાં સમજી ગયા કે અહીં બધા જ મીઠી મીઠી વાતો કરે છે, પણ વિદુરજી વિના પાંડવોનું કોઈ હિતેશ્રી નથી. ધૃતરાષ્ટ્ર મનથી સમજે છે કે પાંડવોને અન્યાય થાય છે, પણ તે અંધ તથા અલ્પવીર્ય હોવાથી દુર્યોધન પાસે એમનું કંઈ ચાલતું નથી. દુર્યોધન તો સ્વભાવથી જ દુષ્ટ છે. એક તો સ્વભાવે દુષ્ટ, એમાં પાછો કર્ણ, દુશાસન તથા શકુનીનો સંગ થયો. એક તો કડવી તુંબડી અને પાછી લીમડે ચડી, પછી કડવાશમાં શું કહેવાપણું હોય. આ ચંડાર ચોપડી પાંડવોને હેરાન કરવાના અવનવા ઉપાયો રોજ યોજતી. અક્રૂરજીએ લોકલાગણીનો પણ અભ્યાસ કર્યો. લોકો પાંડવોને રાજા બનાવવાના પક્ષમાં હતા, પણ દુષ્ટ દુર્યોધન પ્રજાની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતો. આખા હસ્તિનાપુરના રાજકારણનો તાગ લેતા લેતા 4-6 મહિના નીકળી ગયા. એક દિવસ કુંતાજી પાસે આવીને અક્રૂરજી કહેવા લાગ્યા, બહેન, આજકાલ કરતા મને અહીં આવીએ 6 મહિના થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કાગને ડોરે ત્યાં મારી વાટ જોતા બેઠા હશે. હવે મારે વેરાસર જવું જોઈએ. ત્યાં જઈને મારે અહીંના સમાચાર કહેવાના છે. તમારી ખૂબ ચિંતા રહે છે, તમને એ ઘડી ઘડી યાદ કરે છે. હે ભાઈ, તું સાચું કહે છે, વાસુદેવ અમને ઘડી ઘડી યાદ કરે છે. હા બેન, હું સાચું કહું છું, તમારે માટે જ એમણે મને અહીં મોકલ્યો છે. અક્રૂરજીના વચનો સાંભળતા જ કુંતાજી ભાવ વિભોર બની ગયા. આંખોમાંથી અશ્રુજળ ઉભરાવા લાગ્યા. દીન સ્વરે બોલવા લાગ્યા, ભાઈ અક્રૂર, મારે તો હવે માત્ર શ્રીકૃષ્ણનો જ આધાર છે, એ જ અમારા રક્ષક છે. એમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ સામે જ ઊભા હોય અને એમના દર્શન કરતા કહી રહ્યા હોય એમ સ્તુતિ કરવા લાગ્યા. હે યદુનંદન, હે કૃષ્ણ, હે મહાયોગીન, હે જગપાલક, હે ગોવિંદ, પુત્રો સાથે પીડાતી મને શરણાગતને બચાવો. આપના સિવાય મારે બીજા કોઈનો આશરો નથી. કુંતાજી કરુણ વાણી સાંભળીને અક્રૂરજીનું હૃદય ભરાઈ આવ્યું. અનેક પ્રકારે કુંતાજીને સમજાવીને મથુરા જવા ત્યાંથી નીકળી ગયા. રથમાં બેઠા પછી મનમાં એમ થયું કે લાવને ત્યારે અહીં સુધી આવ્યો છું તો ધૃતરાષ્ટ્રને પણ શિખામણના શબ્દો કહેતો જાઉં, એ સમજી જાય અને પાંડવોને અન્યાય કરવાનું મૂકી દે તો માથાકૂટ મટી જાય, એમ વિચાર કરીને અક્રૂરજી ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. અક્રૂરજી આવ્યા છે એમ જાણીને ધૃતરાષ્ટ્રે એમનું સ્વાગત કર્યું. હાથને થપથપાવી પાસે બેસવા કહ્યું. થોડી વાર એકબીજાના ખબર અંતર પૂછ્યા. ત્યાર પછી અક્રૂરજીએ ધીમે રહીને કહ્યું, રાજન, હસ્તિનાપુરમાં આવીએ ઘણો સમય થઈ ગયો, હવે આજે મથુરા જાઉં છું. મથુરા જવાની સી ઉતાવળ છે, ત્યાં કંઈ કામ છે તો થોડો સમય વધુ રોકાઈ જાઓ. તમારી સાથે બેસીને વાતો કરવામાં ઓર આનંદ આવે છે. આપની એક એક વાત ધર્મ નીતિયુક્ત જ હોય છે. મારી વાત ધર્મ નીતિયુક્ત તો હોય છે, પણ આપ એનો અમલ ક્યાં કરો છો? પ્રસંગ આવતા જ અક્રૂરજીએ ધીમે રહીને મમરો મૂક્યો. આપે એવી કઈ વાત કહી અને મેં એનો અમલ ન કર્યો? અક્રોજીએ કહું, મહારાજ આપ તો કૌરવ કુળની કીર્તિને વધારનારા છો, ધર્મ અને નીતિ પ્રત્યે આપને પ્રેમ છે એ જાણીને મને ખૂબ આનંદ થાય છે, પણ એક વાત મારા અંતરમાં ખટકે છે, એવી તે કઈ વાત છે? ધૃતરાષ્ટ્રએ અધીર બનીને પૂછ્યું, એ વાત તો સાચી છે ને કે આપ મહારાજા વિચિત્ર વીર્યના પાટવી કુંવર છો, સૌથી મોટા હોવાથી હસ્તિનાપુરની રાજગાદી આપના હાથમાં આવે, પણ આપ અંધ હોવાથી રાજગાદી આપને ન મળતા આપના નાના ભાઈ પાંડુને એ મળી. મહારાજ, પાંડુને રાજગાદી મળ્યા પછી હસ્તિનાપુરની ગાદી પર આપનો તો કોઈ હક રહેતો નથી ને? ના, એમ કહીને ધૃતરાષ્ટ્રએ નકારમાં મસ્તક ધૂણાવ્યું. મહારાજ, પાંડુના સ્વર્ગવાસ પછી નિયમ અનુસાર એમ જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર જ રાજગાદીએ આવવો જોઈએ ને? છે, એ વખતે એ બધા નાના હતા એટલે આપે રાજસત્તાનો દોર હાથમાં લીધો, આજે એ ઉંમરલાયક થયા છે, હવે તમારે એમને રાજસત્તા પાછી સોંપી દેવી જોઈએ ને? હવે ધૃતરાષ્ટ્ર જરા ગૂંચવાયા, જો ચોખ્ખો જવાબ આપી દે તો પોતે બંધનમાં પડતા હતા, આથી ગોરગોર જવાબ આપવા લાગ્યા. અક્રૂરજી, પાંડુના સ્વર્ગવાસ પછી હું પાંડવોને પિતા સ્થાને છું, અને જેવા મારા 100 પુત્ર એવા જ 5 પાંડવો, મેં એમના પ્રત્યે કદીએ વેરો આત્રો કર્યો નથી. મહારાજ, આપ ભલે કહો પણ મારાથી એ કેમ મનાય? પાંડવો પ્રત્યે આપ ભેદભાવ રાખો છો એ દીવા જેવું દેખાય છે. હા, આપને એ નહીં દેખાતું હોય, કારણ કે એક તો આપના ચર્મચક્ષુ જ જન્મથી જ બંધ છે, અને પુત્ર સ્નેહને કારણે અંતરચક્ષુ પણ બંધ થયા છે. હવે ધૃતરાષ્ટ્ર જરા નરમ પડ્યા અને બોલ્યા, અક્રૂરજી, હું અંધ હોવાથી મારા મોટા દીકરા દુર્યોધનને રાજ્ય સત્તાને સત્તાનો દોર હાથમાં લઈ લીધો છે, હવે હું શું કરું? હવે હું કરું પણ શું? કેમ શું કરું કહો છો? કોઈને પણ અન્યાય ન થાય એ આપે જોવાનું છે, અન્યાય કરતી વ્યક્તિઓને દંડ દેવો એ આપનું કર્તવ્ય છે, પછી એ બાળકો છે કે પુત્ર છે એ ન જોવું જોઈએ. આપ ન્યાય માર્ગે ચાલશો તો જ આપનો યશ ફેલાશે, જો પુત્ર સ્નેહને કારણે અન્યને અન્યાય કરશો તો લોકોમાં નિંદા થશે અને નર્કમાં જવું પડશે એ નફામાં. અક્રૂરજી, આપનું કહેવું સાચું છે, ધર્મયુક્ત છે, તો પછી ધર્મને રસ્તે ચાલો ને, નથી ચલાતું. અક્રૂરજી, હું સમજું છું કે મારાથી અધર્મ થાય છે, પણ પુત્ર સ્નેહને લઈને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ઘણીવાર એમ થાય છે કે હું પાંડવોને અન્યાય કરી રહ્યો છું, મારે એ ન કરવો જોઈએ, પણ જ્યાં અમલ કરવાની વાત આવે છે ત્યાં પુત્ર સ્નેહ આડો આવી અવરોધે છે અને ન્યાય નીતિની બધી જ વાતો અલોપ થઈ જાય છે. અક્રૂરજી, આથી બધું કહે પણ શું? અને વાત સાચી હતી. ધૃતરાષ્ટ્ર સાવ નિરાશ બની ગયા હતા, દુર્યોધન આગળ એમનું કંઈ કહેતા કંઈ જ ચાલતું નહોતું. ધૃતરાષ્ટ્રની મન વાત જાણીને અક્રૂરજી મથુરામાં આવ્યા. ભગવાન શ્રીકૃષ્ણને હસ્તિનાપુરના રાજકારણથી એમણે વાકેફ કર્યા. આ અંગે શું કરવું એ અંગે ભગવાન શ્રીકૃષ્ણ મનમાં ને મનમાં કંઈક વિચારી રહ્યા.